ओंकारबिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अरिहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलम मंगलम साधव सर्वे जैन धर्मोस्तु मंगलम मंगलम देव सर्वज्ञम निर्ग्रंथो गुरु मंगलम मंगलम वीतराग श्रुत जैन धर्मोस्तु मंगलम मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम महादेव्या कुक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचंद्रमहं वंदे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकं
श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट रविवार तारीख 8 अप्रैल 2012 श्रीमद् राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 614 पुत्रादि पदार्थनी प्राप्ति में अनासक्ति थवा जेवुं थयुं हतुं पण तेथी हाल विपरीत भावना वर्ते छे। તે પદાર્થને જોઈ પ્રાપ્તિ સંબંધી ઈચ્છા ઉદ્ભવે છે, તેથી એમ સમજાય છે કે કોઈ વિશેષ સામર્થ્યવાન મહાપુરુષો સિવાયના સામાન્ય મુમુક્ષુએ તેવા પદાર્થનો સમાગમ કરી તથારૂપ અનિત્યપણું તે પદાર્થનું સમજીને ત્યાગ કર્યો હોય તો તે ત્યાગનો નિર્વાહ થઈ શકે, નહીં તો હાલ જેમ વિપરીત ભાવના ઉત્પન્ન થઈ છે તેમ ઘણું કરીને થવાનો વખત તેવા મુમુક્ષુને આવવાનો સંભવ છે અને આવો ક્રમ કેટલાક પ્રસંગો પરથી મોટા પુરુષોને પણ માન્ય હોય એમ સમજાય છે। એ પર સિદ્ધાંત સિંધુનો કથા સંક્ષેપ તથા બીજા દ્રષ્ટાંત લખ્યા તે માટે સંક્ષેપમાં આ લખ્યાથી સમાધાન વિચારશો। કૃપાળુ દેવના બોધની અંદર ઘણી ઘણી નવી નવી વાત, નવા નવા પદાર્થોની સમજણ આપણને એક પ્રસંગને નિમિત્ત બનાવીને આવે છે। કોઈ પુત્ર વિયોગની ઘટનાની અંદર મુમુક્ષુની મનસ્થિતિ અને મનસ્થિતિના ઉપર સૂત્ર સિદ્ધાંતનો સમજણ એ કૃપાળુ દેવના પત્રોની અંદર અદ્ભુત રીતે મળે છે। આગળના પત્રમાં કહ્યું હતું કે પુત્રાદિ સ્વજનો પ્રત્યે જે જ્ઞાની પુરુષે મર્યાદા કહી છે એ મર્યાદાથી ઉપરના કોઈ પરિણામ થવા તે નિર્ધ્વંસ પરિણામ છે અને એ નિર્ધ્વંસ પરિણામમાં આવવું ઘટતું નથી અને એનો નિવૃત્તિરૂપ પરિણામ આણવું ઘટે એ મુમુક્ષુ પુરુષનો ભૂમિકા ધર્મ છે। એક મુમુક્ષુએ શું વિચારવું જોઈએ, એક મુમુક્ષુનો ભૂમિકા ધર્મ શું છે, મુમુક્ષુની ભૂમિકામાં જે જીવ પ્રવર્તે છે એનો તદ અનુસાર જગતના જીવો વિવેકહીન હોવાને કારણે એને પોતાનો ભૂમિકા ધર્મ સમજાતો નથી અને જ્યાં પોતે નથી એ ધર્મની ચર્ચા વિચારણામાંથી નવરો પડતો નથી। મુનિ ધર્મમાં પોતે છે નહીં અને મુમુક્ષુ ભૂમિકામાં છે તો એ વાતનો ખ્યાલ નથી અને મુમની ધર્મ શું ને નિર્ગ્રંથ ધર્મ શું ને અરિહંત ધર્મ શું એની ચર્ચા વિચારણા કર્યા કરે। વાસ્તવિક સિદ્ધાંતનો સૂત્રનો આશય તો એવો છે કે જે જીવ જે ભૂમિકા ઉપર ઊભો છે તે ભૂમિકાના ધર્મની અંદર જ તે યથાર્થ પરિણતિમાં આવી શકે, બાકી વાતો જ રીએ દશા પ્રાપ્ત થાય નહીં. દશા પ્રાપ્ત કરવી હોય અને દશાનું ઉર્ધ્વીકરણ કરવું હોય તો ભૂમિકા અનુસાર ધર્મ બજાવીને જ જીવ આગળ વધે. એટલા જ માટે સમ્યક દર્શન થયા પછી પણ ગુણસ્થાનકનો આરોહણ ક્રમ એટલો બધો સૂક્ષ્મ આ મનની ભૂમિકા એ જ્ઞાની પુરુષોએ નિરૂપણ કર્યો છે કે ચોથું ગુણસ્થાનક, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું આ બધા ભૂમિકા છે. અને ભૂમિકા સરસ રીતે કહી છે કે અવિરત સમ્યક દ્રષ્ટિ છે, સંકિત થયું છે પણ અવિરતિ છે, દેશવિરતિ છે, સર્વવિરતિ છે પણ પ્રમત્ત છે, સર્વવિરતિ છે, અપ્રમત્ત છે, અપૂર્વકરણ છે, અનિવૃત્તિકરણ છે, સૂક્ષ્મ સંપ્રાય છે, ઉપશમ મોહ છે અને ક્ષીણ મોહ છે, અને ત્યારબાદ એનું કૈવલ્યની ભૂમિકા છે. એક એક ભૂમિકા ન સમજીએ અને જે ભૂમિકા ઉપર જીવ હોય એ ભૂમિકાનો વિચાર કર્યા વિના બાકીની ભૂમિકાના ચર્ચા કર્યા કરે તો દશાનું આવવું અસંભવિત છે. યથા પદવી, યથા શ્રેણી અને યથા ભૂમિકા આ સાધકની આટલી જાગૃતિ ન હોય તો સાધક ઊંચી ઊંચી વાતમાં ફસાઈ જાય, મોટી મોટી ડાઈ ડાઈ વાતો કર્યા કરે અને પગ નીચેથી જમીન ખસી જાય, પ્રાપ્ત થતું નથી. કૃપાળુ દેવે આવી આવી વાતો, એટલે કે સત્સંગ સત્શાસ્ત્રના યોગથી તે ધર્મનું આરાધન વિશેષ કરીને સંભવે છે. એને વાતની અંદર મુમુક્ષુએ આગળ પ્રશ્ન કર્યો છે, પુત્રાદિનો મોહ તો સમાપ્ત થયો છે, આગળના પત્રમાં આવ્યું છે કે પુત્ર પુત્રાદિ પણ આ જીવને વિશે સંભવતું નથી, દીઠું નથી, કારણ કે અનુત્પન્ન એવો આ જીવ કોઈનો પુત્ર હોઈ શકે નહીં કે કોઈનો પિતા પણ હોઈ શકે નહીં. તાત્વિક દ્રષ્ટિ, અહીંયા વ્યવહારની વાત નથી, વ્યવહારિક અને સંયોગિક દ્રષ્ટિ જુદી છે અને તાત્વિક દ્રષ્ટિ જીવે જ્યાં તત્વથી વિચાર કરવો છે તો જ પોતાની આત્મિક ભૂમિકામાં આવી શકશે. વ્યવહારિક ભૂમિકાની અંદર વિચારણા એ વ્યવહારની ભૂમિકા છે. તો એને ફરીથી વિકલ્પ આવે છે અને એ જ્યારે કૃપાળુદેવ પ્રત્યે લખે છે, આટલો બધો જુઓ જ્ઞાની વચ્ચેનો વ્યવહાર કેટલો બધો આત્મીય છે કે પ્રભુ, પુત્રાદિ પદાર્થની પ્રાપ્તિમાં અનાસક્તિ જેવું થયું હતું. બહુ પોતાનો પ્રિય એવો વહાલો દીકરો એનો વિયોગ થાય અને એમાં પછી ધીરે ધીરે અથવા તો પોતાને પુત્ર પ્રાપ્ત ન હોય, 15-20 વર્ષનું લગ્ન જીવન હોય અને પુત્રની પ્રાપ્તિ ન હોય અને આવી ઝંખના સતત રહ્યા કરતી હોય, તેમાં અનાસક્તિ જેવા થવા જેવું થયું હતું. અનાસક્તિ, હવે આસક્તિ નથી, એ બધો સંયોગો એ ઋણાનું બન છે, એ કોઈ માલિકીનો ભાવ નથી કે મને દીકરો થવો જ જોઈએ, હું બાપ થવો જ જોઈએ. આ બધું ઘોર અજ્ઞાન છે, તત્વની કોઈ સમજ નથી ત્યાં. જગતનો કોઈ જીવનો ઋણાનુબંધ ન હોય તો એ પુત્ર પણ એનો સંબંધ સંયોગ ન પણ થાય. અનાસક્તિ જેવું થયું હતું જ્ઞાનીના બોધની વિચારણા પછી એ આસક્તિ, એ મોહ એ મટી ગયો હતો, શાંત થયો હતો વિકલ્પ. જ્યાં ને ત્યાં દોરા ને ધાગા, બસ અમારો ખોડો ભરાય, અમારું આમ થાય તેમ થાય, હે રામદલમાં તું આ કરજે ને હે ખોડિયાર તું આ કરજે, ઊંધે કાન થઈને દોરા ધાગામાંથી જીવ 20-20 વર્ષ સુધી અને ગમે તે ધૂતારાઓ એને લૂંટી લે. કારણ કે જ્યાં આ ન હોય ત્યાં આપવાની કોઈની તાકાત છે નહીં. યોગાનુયોગ કોઈ બની હોય ને કોઈ બી ઘટના હોય એને એ અપવાદમાં લઈને ઉત્સર્ગનો નિયમ ન બનાવવો. તો કે છે એવું થયું તું પણ હાલ તેથી હાલ વિપરીત ભાવના વર્તે છે, તે પદાર્થને જોઈ પ્રાપ્તિ સંબંધી ઈચ્છા ઉદ્ભવે છે. હવે કોકના છોકરા જોઈને ફરી ઈચ્છા થઈ જાય, એની પ્રાપ્તિની ઈચ્છા સંભવે છે, ઉદ્ભવે છે, અને વળી ઉદ્ભવે છે એટલે આર્ત ધ્યાન થાય છે, રૌદ્ર ધ્યાન થાય છે, જીવ આસક્તિની અંદર મોહમાં માયામાં લપેટાતો જાય છે. એને એમ થઈ જાય છે કે મારા જીવનની અંદર દીકરો હોવો આવશ્યક છે. આ જગતનું સત્ય નથી. એ હોવો ન હોવો એ સંયોગ છે, એ સિદ્ધાંત નથી. તેથી એમ સમજાય છે, જ્ઞાની પુરુષે સમાધાન આપ્યું છે કે અમને તો હવે એવું લાગે છે કે તમને આવી અનાસક્તિ થયા પછી વિપરીત ભાવના થાય છે, વળી પાછો પલટાણો, વળી જ્ઞાની ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો, વળી તત્વજ્ઞાન ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો અને વિપરીત ભાવ થાય છે, આસક્તિમાં જાય છે. આ દેવ નકામો છે, જો દીકરો ન આપે તો દેવ શું કામના, દીકરાના આશીર્વાદ ન આપે તો ગુરુ શા કામના. અને દેવ, ગુરુ અને ધર્મ એ બધાનું એકીકરણનું સૂત્ર પોતાને પુત્ર રત્નની પ્રાપ્તિ થાય તે. અને વિતરાગ માર્ગ કેમ સમજાય, અને આત્મધર્મ કેમ સમજાય? આત્માની આખી અસંગતા, આત્માની સ્વતંત્રતા, આત્માની સ્વાધીનતા, આત્માની સ્વાયત્તતા, આત્માની પૂર્ણતા, આ કેવી રીતે આ જીવ ગ્રહણ કરે કે આત્મા સ્વયં પૂર્ણ છે, અસંગ છે, બધા જ સંગ સંબંધ અને સંયોગોથી પર એવું એનું જીવન, આવું પારતંત્ર એ આત્માનું લક્ષણ નથી. આત્મા કોઈના થકી પૂર્ણ નથી, આત્મા સ્વયં પૂર્ણ છે, આવી વાત એને બેસે કેવી રીતે? કારણ કે પુત્રની પ્રાપ્તિમાં આસક્તિમાં અંધ બન્યો છે. અને આવી જેને વિપરીત ભાવના થઈ છે ત્યારે કૃપાળુદેવે સમાધાન આપ્યું છે, કે છે કે કોઈ વિશેષ સામર્થ્યવાન મહાપુરુષો સિવાયના સામાન્ય મુમુક્ષુએ તેવા પદાર્થનો સમાગમ કરી તથારૂપ અનિત્યપણું તે પદાર્થનો સમજીને ત્યાગ કર્યો હોય તો તે ત્યાગનો નિર્વાહ થઈ શકે, નહીં તો હાલ જેમ વિપરીત ભાવના ઉત્પન્ન થઈ છે તેમ ઘણું કરીને થવાનો વખત તેવા મુમુક્ષુને આવવાનો સંભવ છે. એટલે જ એટલા માટે રહીને મહાપુરુષોએ એવો વિચાર કર્યો છે કે જીવને એવા પદાર્થનો સમાગમ કરી એને પુત્ર થાય અને તથારૂપ અનિત્યપણું તે પદાર્થનું સમજીને ત્યાગ કરે. ક્રમ આવો મહાપુરુષોએ યોજી દીધો કે એને પુત્ર થાય, પછી પુત્રની અંદર એને અનિત્યપણું એ પદાર્થનું સમજે અને સમજીને ત્યાગ કર્યો હોય તો ત્યાગનો નિર્વાહ થઈ શકે, નહીં તો નહીં, નહીં તો હાલ જેમ વિપરીત ભાવના ઉત્પન્ન થઈ છે તેમ ઘણું કરીને થવાનો વખત તેવા મુમુક્ષુને આવવાનો સંભવ છે. આ એક પુત્રની બાબતમાં નથી, પણ તમામ સંબંધો, સંસારના સંબંધો એ માત્ર સંયોગ છે, સ્વભાવ નથી. જીવ અનંતકાળ જન્મો જન્મ ચાલે છે, પ્રત્યેક જન્મમાં જે સંયોગ એવો એને સંયોગ મળે છે, સંબંધ મળે છે, સ્વભાવ નથી. એટલે આવી રીતે મળે, પછી મળ્યા પછી પણ એને પદાર્થનું અનિત્યપણું સમજાય તો જ પુત્રની મૂર્છા મટે, તો જ એના પ્રત્યેનો મોહ અને આસક્તિના પરિણામ ઘટે. નહીં તો ત્યાં સુધી સંતાનો પ્રત્યે જીવને એટલો બધી મોહજાળ હોય છે કે એમાંથી એ છટકી શકતો નથી, ત્યાગ કરી શકતો નથી, નહીં તો વિપરીત ભાવ આવવાના સંભવ છે. ક્યાં સુધી વિપરીત ભાવ આવે કે એનું નિરર્થકપણું સમજે, અનિત્યપણું સમજે, બધું એની પ્રતિકૂળપણું પણ સમજે અને છતાં પણ એ સમાધાન લે કે છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. આ મોહ છે, બીજું કશું નથી, આ રાગના તોફાન છે, બોલાવે છે. અને સંસારની અંદરના સંબંધમાં તો એ જ કહેવું પડે કે હા ભાઈ તું શાંતિ રાખ, એ કરે તારે ન કરવું, બીજું શું કહેવાનું છે અને બીજું શું કરવાનું છે? મૂળ વાત તો એ છે કે એનું તત્વ જુદું છે, તારું દ્રવ્ય જુદું છે. પણ આ જીવને એટલી બધી માયા છે, એટલો બધો મોહ છે અને એટલી બધી રાગ દ્રષ્ટિ છે, રાગમાં અંધ થયેલ જીવ બાકીનું તત્વજ્ઞાન સમજી શકતો નથી, ગમે તેટલું તત્વજ્ઞાન એની સામે મૂકવામાં આવે. એટલે કે છે કે પહેલા વહેલા તો એને પુત્રની પ્રાપ્તિ હોય અને પછી એનું તે પદાર્થનું અનિત્યપણું જો સમજ્યો હોય, સમજ્યો હોય શબ્દ છે, સમજવું એટલે આત્મસાત કરવું, સમજવું જોઈએ. આત્મસાત કરવું કે આ સંયોગ છે, આ સ્વભાવ નથી. કૃપાળુદેવ લખે કે ક્યારે કોઈએ પુત્રને પિતાપણે જોયા, દીઠા નથી, જાણ્યા નથી, સાંભળ્યા નથી. આ તો બોલે ને વાંચી જાય, કાંઈ અસર નહીં, એને સમજતો નથી. એને સ્મૃતિમાં છે પણ સમજણમાં નથી. સમજણમાં તો મોહ, રાગ પુત્ર પ્રત્યેનો અંધરાગ, આસક્તિ. તો કે છે એથી કરીને એને આ ત્યાગનો નિર્વાહ થઈ શકે નહીં અને પછી વિપરીત ભાવના ઉત્પન્ન થાય. વિપરીત ભાવના ઉત્પન્ન થાય કે હે પ્રભુ મને આ ક્યારે આવી રીતે મળે, એને કંઈક સમજણ આપે ને એના સંબંધ મારી સાથે ના સુધે, વગેરે વગેરે અનેક વિકલ્પો છે. આ બધી વિપરીત ભાવ છે. એ પોતાના મોહભાવને પોષક એવી પરિસ્થિતિ માટે આ જીવ આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન કરે, આ જ કરે. કારણ કે એના વિના એને એનું જીવન પૂર્ણ લાગતું જ નથી. વસ્તુ સ્થિતિ જુદી છે પણ એ એની પકડમાં આવતું નથી. તત્વની, સૂત્રની, સિદ્ધાંતની કોઈ વાત એના લક્ષમાં નથી અને છતાં ઉપદેશ મોટા મોટા કર્યા કરે. એ કહે છે આવો ક્રમ, મોટા પુરુષોએ આવો ક્રમ કીધો છે કે સામર્થ્યવાન મહાપુરુષો સિવાય આવા મોહથી કોઈ બચી શકે એમ નથી. એટલે સર્વસામાન્ય જીવનને સંસાર અને સંસારના સંબંધ અને સંસારના સંયોગો એ જ જીવનનું સૂત્ર જણાય છે. સંયોગ રહિત અસંગપણાની આ જે જીવની કલ્પના છે એને બેસતી નથી કે હું સ્વભાવથી અસંગ છું. સંગીપણું એના જીવનની અંદર એટલું બધું જોડાયેલું છે એટલે મહાપુરુષે કહ્યું કે આવું સંગીપણું એને પ્રાપ્ત થાય અને પછી એને અનિત્યપણાનો બોધ થાય તોય સંગીપણાથી છૂટો થઈ શકે, અન્યથા નહીં. અન્યથા નહીં, અન્યથા છૂટો થાય તો પણ વિપરીત ભાવ ઉત્પન્ન થયા વિના રહેતો નથી. 15 વર્ષે પણ યાદ આવીને પોક મૂકે કે એ છોકરો અત્યારે આવડો હોત તો શું હોત, એ હોત તો મારે શું હોત. એનું કારણ કે આ વિપરીત ભાવ ઉત્પન્ન થયો છે, એનું અનિત્યપણાનો બોધ સમજીને એનો ત્યાગ થયો નથી. ત્યાગ તો થયો છે આયુના કારણે, આયુષ્ય પૂરું થયું, શું કરો. પરંતુ એનું જે આર્ત ધ્યાન છે એ 20 વર્ષે મોં વારવા બેસે, ઘરે કંઈક લગ્ન પ્રસંગ આવે એટલે યાદ કરે કે એ હોત તો કેવું હતું. એ નથી, એ પર પદાર્થ હતો, એ ગયો, એનું દ્રવ્ય જુદું, એની સ્વતંત્રતા જુદી. પણ આ જીવને હજી એનું બંધન તૂટ્યું નથી, રાગનું, મોહનું અંધત્વ હજુ ગયું નથી. એટલે પ્રસંગ આવે એટલે ત્યાં ક્યાંક ને ક્યાંક આવો વિક્ષેપ ઉભો કર્યા વિના આવા જીવો રહે ને, મારે નથી ખાવું, મને યાદ આવે છે, વિવ્રતને યાદ આવે છે, જે તારું નથી, જેનું જીવન આખું જુદું થઈ ગયું છે, એ જીવ ક્યાંય ગયો છે આ 14 રાજલોકની અંદર, એનું કંઈક પ્રકારનું ચાલતું હશે. અને આવા તો અનંત કાળ અને અનંત ભાવ પસાર થઈ ગયા, છતાં અજ્ઞાન રાગનું પરિણામ એવું છે કે જે નથી એને પોતાનું માનવું, જે નથી એને પોતાનું માનવું, પોતાની માલિકીનો ભાવ કરવો, એનાથી છૂટવું નહીં. આવી પરાધીન અવસ્થા, આ કેવી મોહદશા, કેવી અંધ છે. એટલે જ્ઞાનીઓ કહે છે જગત મોહાંધ છે, જગત મોહાંધ છે. માત્ર એને મોહ છે એવું નહીં, મોહથી અંધ છે, જગત મોહાંધ છે. અને બીજો પણ જગતનો એક ઉપહાર જ્ઞાનીઓ આપ્યો છે, અને જગત મતાંધ છે. પણ એ વાત અત્યારે અહીંયા નથી, મતાંધની પણ આટલી જ મુસીબત છે, જગત મોહાંધ છે. મોહથી અંધ થયેલા જીવો એને તત્વની ભૂમિકાનું ગ્રહણ થતું નથી, જ્ઞાનીના વચનો પરિણત થતા નથી. એટલે એવા કેટલાક પ્રસંગો ઉપરથી મોટા પુરુષોએ પણ આવો ક્રમ માન્ય રાખ્યો છે. આ અંગેની વિશેષ વિચારણાઓ આગળના પત્રમાં આવે છે. ઘણા ઘણા પ્રશ્નો કર્યા છે મુમુક્ષુએ કે પુત્ર વિના તો ગતિ ન હોય એવું શાસ્ત્રમાં કહે છે, માટે દીકરો તો હોવો જ જોઈએ, પાણી રેડનાર તો કોઈ જોઈને, શ્રાદ્ધ કરનાર તો કોઈ જોઈને, કાગવાસ નાખનાર તો કોઈક જોઈને, નહીતર એની દુર્ગતિ થાય, અવગતિ થાય, કંઈક લખ્યું છે. આ બધાના સમાધાન કૃપાળુદેવ બહુ સુંદર રીતે આગળના પત્રોમાં આવશે બધું, પણ અહીંથી આ શરૂ થયું છે. આ મુમુક્ષુ અહીંથી ભૂમિકા ઊભી કરી છે કે સાહેબ પુત્રની પ્રાપ્તિ વિના અનાશક્તિ તો થઈ, તમે કહ્યું તેમ વિયોગની અંદર કૃપાળુદેવનો આશ્વાસનનો પત્ર જાય અને એમાંથી શાંતિ મળે, ફરી પાછો આ વિપરીત ભાવના ઠેકડો મારે. તો કે છે, હા હવે તો એવું લાગે છે કે આ તમને પદાર્થનો જ્યાં સુધી અનિત્યપણું ન સમજાય ત્યાં સુધી એ પદાર્થનો વિયોગ થાય તોય આપણે છૂટતા નથી. પદાર્થ સાથે આપણે રાગથી તો બંધાયેલા છીએ જ. જ્યારે બોધ સહિત એ સંગ છૂટે ત્યારે જ એના પ્રત્યે આવું વિપરીત ભાવ થાય નહીં. માટે મહાપુરુષોને એ ક્રમ માન્ય હોય તેમ સમજાય છે. એ પર સિદ્ધાંત સિંધુનો કથા સંક્ષેપ તથા બીજા દ્રષ્ટાંત લખ્યા તે માટે સંક્ષેપમાં આ લખ્યાથી વિચારજો. આ સિદ્ધાંત સિંધુનો એક ગ્રંથ છે, કથાનો ગ્રંથ છે, અને કથાની અંદર આવી અનેક પ્રકારની જે માન્યતાઓ છે વ્યવહારિક જીવનની એના બધા દ્રષ્ટાંતો આપ્યા છે. એ અત્યારે આપણને કાંઈ એ સંદર્ભ બીજો આપણી પાસે ઉપલબ્ધ નથી. એ વાતને આપણે અહીંયા પૂરી કરીએ છીએ. પત્રાંક 615, મુંબઈ, અષાઢ સુદ 13, ગુરુવાર 1951. શ્રીમદ વિતરાગાય નમઃ. શાશ્વત માર્ગનૈષ્ઠિક શ્રી સૌભાગ પ્રત્યે યથાયોગ્ય પૂર્વક શ્રી સાયલા, તમારા લખેલા પત્ર મળ્યા છે. તથારૂપ ઉદય વિશેષથી પ્રત્યુત્તર લખવાની પ્રવૃત્તિ હાલ ઘણી સંક્ષેપ રહે છે, જેથી અત્રેથી પત્ર લખવામાં વિલંબ થાય છે. પણ તમે કંઈક જ્ઞાનવાર્તા લખવાનું સૂજે તે લખવામાં તે વિલંબના કારણથી ન અટકશો. હાલ તમારા તથા શ્રી ડુંગરના તરફથી જ્ઞાનવાર્તા જણાવવાનું થતું નથી તે લખશો. હાલ શ્રી કબીર સંપ્રદાય સાધુનો કંઈ સમાગમ થાય છે કે કેમ તે લખશો. અત્રેથી થોડા વખત માટે નિવૃત્ત થવારૂપ સમય જાણવા પૂછ્યો તેનો ઉત્તર લખતા મન સંક્ષેપાય છે. જો બનશે તો એક બે દિવસ પછી લખીશ. સૌભાગભાઈની ઓળખાણ આપે છે. શાશ્વત માર્ગનૈષ્ઠિક શ્રી સૌભાગ, કયા માર્ગના આપણે અનુયાયી છીએ, કયા માર્ગના આપણે માર્ગાનુસારી છીએ, કયા માર્ગના આપણે રૂચિવંત છીએ. કૃપાળુદેવ કહે છે શાશ્વત માર્ગ. નિષ્ઠા જીવની શાશ્વત માર્ગ પ્રત્યેની. સનાતન અને શાશ્વત માર્ગ સર્વ પ્રકારના કર્મથી મુક્ત થવું, સર્વ પ્રકારના સંગથી મુક્ત થવું, આ શાશ્વત માર્ગ છે. સર્વ પ્રકારના સંબંધોથી મુક્ત થવું આ શાશ્વત માર્ગ છે. ક્યાંય સંબંધ રાખીને મોક્ષ થાય, ક્યાંય સંગમાં રહીને મોક્ષ થાય, આ મોક્ષનો માર્ગ નથી. પોતાનું નિજ સ્વરૂપ સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છે, દિને વિચશું મહત્પુરુષને પંથ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. માર્ગ આ છે. સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને વિચરશું કવ મહત્પુરુષને પંથ. મહત્પુરુષોનો, મોટા પુરુષોનો, શાશ્વત પુરુષોનો, સિદ્ધ પુરુષોનો, મુક્ત પુરુષોનો માર્ગ આ જ છે. કોઈ પણ પ્રકારનું બંધન સંભવી શકે નહીં. બંધન ચાલુ રાખીને મોક્ષે જવાય એવી કોઈ વ્યવસ્થા છે નહીં. મારું બંધન રહે અને હું મોક્ષે જાઉં, પરમ શાંતિને પામું, પરમ પદને પામું, સંભવિત નથી. માર્ગનું સ્વરૂપ હજુ જાણ્યું નથી એટલે સંગના, સંબંધના અને સંયોગોના મોહ છૂટતા નથી, રાગ છૂટતો નથી, આસક્તિ છૂટતી નથી, સતત જોડાયેલો રહીએ છે. અને એટલા માટે મથાળું બાંધ્યું શ્રીમદ વિતરાગાય નમઃ. આ માર્ગ વિતરાગતાનો છે. રાગનો પૂર્ણતયા અભાવ વિગત રાગ યસ્ય સહ, રાગ ઉત્પન્ન થવાની સંભાવના પણ જેના જીવનમાંથી નષ્ટ થઈ છે, એવું આત્માનું અતિશુદ્ધ અનન્ય શુદ્ધ એવું સ્વરૂપ એ વિતરાગનું છે. કે હવે આ જીવની અંદર ગમે તે સ્થિતિ નિર્માણ થાય તો પણ કોઈ પ્રત્યે પર પદાર્થ પ્રત્યે અંશ માત્ર પણ રાગની ઉત્પત્તિ થવી સંભવિત નથી. આ વિતરાગ છે. ત્રણ કાળમાં પણ નહીં, ત્રણ કાળમાં પણ નહીં. આવું જેનું શાશ્વત શાશ્વત એવું સ્વરૂપ છે, આ વિતરાગ સ્વરૂપ છે એ શાશ્વત સ્વરૂપ છે. અને સ્વભાગ છે એ શાશ્વત માર્ગના નૈષ્ઠિક છે, એની નિષ્ઠા શાશ્વત માર્ગમાં છે. તાત્કાલિક માર્ગમાં, કામચલાઉ માર્ગમાં, ટેમ્પરરી માર્ગમાં, ફોર ધ ટાઈમ બિંગ માર્ગમાં એની નિષ્ઠા નથી. આપણું ટાઈમ બિંગ, આપણું જીવન છે બધું બરોબર રહીએ, એમાં ક્યાંક થોડીક અડચણ મુશ્કેલી થઈ ગઈ હોય તો એ નિવારવા પૂરતો જ આપણે માર્ગ ગોતીએ. ઇટ્સ ટાઈમ બિંગ, સ્ટોપ ગેપ. જે કંઈ મને અત્યારે પ્રતિકૂળતા, સંસાર જ વાલો છે, સંસાર જ ગમે છે, સંસારના સંગ સંબંધ એમાં જ રુચિ છે, પણ એની અંદર થોડી સાહેબ પ્રતિકૂળતા છે, એ ટળી જાય તો મને કાંઈ સંસારમાં વાંધો? આપણે કયા માર્ગના રૂચિવંત છીએ, કયા માર્ગના અનુયાયી છીએ વિચારવું જોઈએ. અને પાછો કે આપણે શું, આપણું કામ થાય છે ને, એટલે તું જાસ અહીંયા, પણ આ માર્ગની વાત શું, આપણું તો કામ થાય છે ને, તો તું મદારી આગળ જા, ફકીર આગળ જા, બાવા આગળ જા, દોરા ધાગામાં જા, તારું કામ થાય છે, બરોબર. આ શાશ્વત માર્ગનું સ્વરૂપ નથી. મારું આ જીવનની અંદરનું જે કંઈ છે એ મારા અશુભ કર્મનું પરિણામ છે, એની નિવૃત્તિ નિવારણ થાય કે ન થાય એની સાથે મારો સંબંધ નથી. મારે તો આ જન્મ મરણ ટળે એ જ મારું લક્ષ્ય છે. આ તો જન્મ થાય અને જન્મની બાધા ટળે એ મારું લક્ષ્ય નથી. જન્મ થાય પણ જન્મની બાધા ટળે, જન્મની પ્રતિકૂળતા ટળે એ મારું લક્ષ્ય નથી. જન્મ મરણ ટળે એ મારું લક્ષ્ય છે. આને તો જન્મ જોઈએ છીએ, સંબંધ જોઈએ છીએ, સંયોગો જોઈએ છીએ, સંગ જોઈએ છીએ, પણ બધો અનુકૂળ જોઈએ છે. જે બાધા ઉત્પન્ન થાય છે એ પોતાની અશુભ કર્મની પ્રકૃતિના ઉદયને કારણે થાય છે, અને એના નિવારણ માટેનો જે માર્ગ છે, કોઈ દોરા ધાગા મંત્ર તંત્ર ચમત્કાર ભભૂતિ જે કંઈ કહીએ એ બધા ટેમ્પરરી માર્ગ છે, સમયોચિત માર્ગ છે, એ બધા મલમપટ્ટીના માર્ગ છે. શાશ્વત માર્ગ જેનાથી આ બધા પ્રસંગો ઉત્પન્ન થાય છે એવું જન્મ મરણ એ જોઈતું નથી. સર્વ દુઃખોનું મૂળ જન્મ છે. હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણાદી સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો શ્રી વિતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે મને અનંત કૃપા કરીને મને આપ્યો. આ શાશ્વત માર્ગનો દાતા છે એ. આ માર્ગની અંદર આપણા દુઃખો છે એના નિવારણ માટેનો આ વૈદ્ય નથી. મારે ધંધાની તકલીફ છે ને, ઘરની તકલીફ છે ને, દીકરાની તકલીફ છે ને, વ્યવહારની તકલીફ છે ને, વેવાય વેલું આમ કરે છે ને, ભાગીદાર આમ કરે છે, એને માટેનો આ માર્ગનો દાતા આ નથી. તમામ દુઃખોનું મૂળ જન્મ છે, પરિભ્રમણ છે, એ ટળવું જોઈએ. જન્મ મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો, ફરીથી ઉત્પન્ન ન થાય એને આત્યંતિક ક્ષય કહીએ. મોક્ષની કલ્પના આત્મસિદ્ધિમાં બહુ સરસ કહી છે. દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ, સિદ્ધ મોક્ષ શાશ્વત પદે નિજ અનંત સુખ ભોગ. આ મોક્ષ પદની વ્યાખ્યા છે. દેહાદિકનો આત્યંતિક વિયોગ, હવે આ આત્માને દેહનું ધારણ કરવા પણ રહ્યું નથી. એનો વિયોગ એવો થશે કે ફરીથી શરીરનું ધારણ કરવા પણ રહેશે જ નહીં. અને જો શરીરનું ધારણ કરવા પણ ન રહે તો કોઈ દુઃખ જગતનું એવું નથી કે દેહ વિના દુઃખ આપી શકે આત્માને. આત્માને દેહ નથી અને દુઃખ આપી શકે છે. અશરીરી એવા સિદ્ધ પરમાત્માને કોઈ દુઃખ નથી. જન્મ જરા ને મૃત્યુ
मुख्य दुख ना हेतु कारण तेना बेकहा राग द्वेष अणहेतु।
तमाम दुख नो हेतु कारण हो तो जन्म जरा ने मृत्यु छे। एक वार जन्म जरा अने मृत्यु ना चक्कर माथी जीव छूटो पड़ी जाए तो आ विश्वनी अंदर आ ब्रह्मांड नी अंदर एने दुख आपी शके एवी कोई शक्ति छे ने। दुख विना देह विना दुख संभवित नथी। शाश्वत मार्ग देहातीत थवानो मार्ग ए शाश्वत मार्ग छे। जन्म जरा मरण ना दुख थी पार थवानो मार्ग ए शाश्वत मार्ग छे। जन्म मरण नी अनंत प्रक्रियाओं माथी मुक्त थवानो मार्ग ए शाश्वत मार्ग छे। भवचक्र ना परिभ्रमण नो अंत लावानो मार्ग ए शाश्वत मार्ग छे। सौभाग शाश्वत मार्ग नो नैष्ठिक छे। सौभाग नी निष्ठा शाश्वत मार्ग ना छे। माटे मुमुक्षुओए सौभाग नो विस्मरण क्यारे करवू नहीं। मार्ग नी दृष्टि मळे सौभाग मुमुक्षुओ नो परम आदर्श छे अने सौभाग श्रेष्ठ मुमुक्षु छे एने शाश्वत मार्ग सिवाय बीजी कोई झंकना नथी। आपणी यात्रा परमार्थना मार्गमां शुद्ध त्यारे ज थाय के ज्यारे आपणने शाश्वत मार्गनी निष्ठा आपणा जीवनमां जागे। એ સિવાયના બધા અધૂરિયાપણું છે એ જ્યાં સુધી અંશે પણ હોય ત્યાં સુધી પરમાર્થ માર્ગની યાત્રા આપણી શરૂ થતી નથી। આપણી ગમે તે લોકેશણા હોય, આપણી ગમે તેવી પ્રસિદ્ધિની કામના હોય, ગમે તેવા આપણે સંસારની અંદર સત્કારના પૂજાના આવી વાસનાઓ સૂક્ષ્મ પ્રકારની જીવમાં રહેલી ક્યાંય સુધી એનું અસ્તિત્વ હોય ત્યાં સુધી શાશ્વતની યાત્રા શરૂ થતી નથી, પરમાર્થની યાત્રા શરૂ થતી નથી। શાશ્વત માર્ગ મુમુક્ષુ સિવાય થાય નહીં અને મુમુક્ષુનું એક જ લક્ષણ
એમ વિચારી અંતરે શોધે સદ ગુરુયો કામ એક આત્માર્થનો બીજો નહીં મનરો।
એક પણ મનનો રોગ બીજો નથી અને અત્યારે આત્મા સિવાયના બધા રોગ લઈને બેઠા છીએ। સાહેબ મોક્ષ જવા સિવાય બાકીનું બધું સુખ જોઈએ છે એટલે દુઃખની ગણતરી અને આવા ગુરુઓ ભટકાઈ જાય છે, હલે કરે છે મોહમાં માયામાં વિષય વાસના કસાય તૃષ્ણા આની અંદર લપેટાયેલા અંતરની અંદર બળબડતા વાસનાઓથી આવા બધા ગુરુઓના ચરણે આ ગાંડા ઘેલા ભાન ભૂલીને દોડતા હોય છે। કારણ લક્ષ્ય બંધાયું નથી, મુમુક્ષુતા જાગી નથી કે જગતની સર્વ પ્રકારની મોહાશક્તથી મુંજાય એકમાત્ર મોક્ષને વિશે જ યત્ન કરે તેને મુમુક્ષુતા કહીએ છીએ। આવી મુમુક્ષુતા જ પ્રાથમિકમાં અશુદ્ધ છે। આ મુમુક્ષુતા જ અત્યારે સંસારના અનેક પ્રકારના રાગથી મિશ્રિત છે। મુમુક્ષુતાનું શુદ્ધિ ન થાય ત્યાં સુધી મોક્ષ માર્ગની શુદ્ધિ કેમ થાય? પાયાની વાત વિચારવા માટેની ક્ષમતા પણ નથી, સાંભળવું પણ ગમતું નથી, કારણ કે આસક્તિ એટલી બધી છે સંસારના સંગની વિષયોની તૃષ્ણાની વાસનાની, એટલે સત્ય તત્વ સાંભળવું ગમતું નથી અને એને વિરાગી મહાત્માઓનો સંગ ક્યાંથી ગમે જે રાગને પોષે એ ગમે। નામ વિતરાગતાનું અને રાગનું પોષણ એ સિવાય કાંઈ નહીં। મનની બધી સૂક્ષ્મ લાલસાઓ અતૃપ્ત વાસનાઓ બસ આ જ્યાં પોસાતી હોય ત્યાં વિતરાગતાના નામે સ્વચ્છંદ આચરવાના છે, કોઈ અર્થ નથી। સૌભાગ્યને ઓળખવા હોય તો કે જે શાશ્વત માર્ગ નૈષ્ઠિક શ્રી સૌભાગ પ્રત્યે યથા યોગ્ય પૂર્વક શ્રી સાયલા એ કહે છે તમારા પત્ર મળ્યા છે પણ અમારો ઉદય વિશેષ છે, ઉદય વિશેષ છે। કર્મનું પ્રાબલ્ય અત્યારે એટલું બધું વિપાક પણે છે કે અત્રેથી અમે તમને પત્ર લખીએ એમાં વિલંબ થાય છે, સમય જળવાતો નથી। એવી એવી પરંપરા હતી કૃપાળુ દેવના અને એના મુમુક્ષુના પત્ર વચ્ચે કે આજે પત્રો ગયો નથી ને કાલ પહોંચ્યો, કાલ પહોંચ્યો એટલે તરત જ જવાબ લખાય, બીજા દી મળી જાય, એવા કેટલાય આપણને તિથિની મિતિના મળશે. પણ અહીંયા એક કાળ એવો આવે છે કે ભક્તોના પત્ર જાય છે અને પ્રભુના પત્રો લખાતા નથી. એ કહે છે ઉદય વિશેષને કારણે પ્રત્યુત્તર લખવાની પ્રવૃત્તિ એ હાલ સંક્ષેપ છે, બહુ ઓછી છે, ઉપયોગ એમાં જતો નથી. પણ તમે કંઈ જ્ઞાન વાર્તા લખવાનું સૂજે તે લખવામાં તે વિલંબના કારણથી ન અટકશો, અમારો જવાબ ન મળે તો પણ તમે જ્ઞાન વાર્તા લખવામાં તમે અટકશો નહીં. એટલે તમારો જે અત્યારે પ્રકલ્પ છે જ્ઞાનનો, સ્વાધ્યાયનો, જે પ્રશ્નો આવે તે જરૂર લખજો, અમારાથી જવાબ લખાય કે ન લખાય. કારણ કે લખવામાં તમારું કલ્યાણ છે, સમાધાન મળવું એ અતિ કલ્યાણ છે, પણ મુમુક્ષુ પોતાના પ્રશ્નો, પોતાનો સંદેહ એ લખે એમાં જ એનું કલ્યાણ છે. હું વાંચું, સદગુરુ નથી, શું કરું? સદગુરુને લક્ષમાં રાખીને તું ચિંતન કર અને તને જે જે સમસ્યાઓ નડે એટલે સુધી વિચારવામાં પણ તારું કલ્યાણ છે. એટલે કહે છે તમે વિલંબના કારણથી ન અટકશો. હાલ તમારા તથા શ્રી ડુંગરના તરફથી જ્ઞાન વાર્તા જણાવવાનું થતું નથી તે લખશો, જ્ઞાન વાર્તા લખશો. તમારાથી તમે હમણાં અટકી ગયા છો, તમે કદાચ એમ માની લીધું હોય કે કૃપાળુદેવ અત્યારે એના વ્યવસાયી કામની અંદર ઉદયમાં બિઝી છે એટલે આપણે એમને વિક્ષેપ ન કરવો. તો કે છે ના, સાધકનો દ્રષ્ટિકોણ, એણે પોતાનો જ્ઞાનનો ઉદ્યમ સતત ચાલુ રાખવો. સત્પુરુષોની કૃપા જ્યારે થવાની હશે ત્યારે થશે, પણ એની વિલંબથી, એના પ્રત્યુત્તરના વિલંબથી અહીંયા જ્ઞાન વાર્તા લખવામાં વિલંબ કરવો નહીં. સરસ માર્ગ બતાવે છે. સદગુરુ મને મળે કે નહીં, એ મળે ત્યારે ક્યારે મારે થશે એની કોઈ રાહ જોવાની જરૂર નથી, પરંતુ એના તરફની દ્રઢ શ્રદ્ધાનું આલંબન રાખીને જે પુરુષાર્થ કરવાનો છે એ પુરુષાર્થની નિરંતરતા ક્યારેય પણ છોડવી નહીં. જ્યારે આવો મેળ નથી હોતો ત્યારે જોવા મળે કે સદગુરુ ક્યાંક જો આગળ ક્યાંક નીકળી જાય મહિના બે મહિના રજા ઉપર, તો બધો સમુદાય હાલતો થાય, ગુરુ ગયા ગોકળ અને વાંય થયું મોકળ. કારણ કે એકેય ને એની યારે ક્યાં સંબંધ નથી. અહીંયા તો કે છે કે હોય ન હોય, હું રોજ મારા પરમાત્માને જવાબ પત્ર લખીશ, એનો જવાબ મળે કે ન મળે. આ માર્ગ છે, કારણ કે એમના લક્ષ્ય તારે આત્મસંશોધનનો પુરુષાર્થ સતત ચાલુ રાખવાનો છે. તમારી જ્ઞાન વાર્તા, મુમુક્ષુની જ્ઞાન સાધના, આ સતત એની જિજ્ઞાસાની યાત્રા સતત ચાલુ રહેવી જોઈએ. પણ નથી, બહાર છે મોકલપ, હમણાં સત્સંગની વેકેશન છે, આ બરોબર યોગ્ય દ્રષ્ટિ નથી. એ કહે છે પછી હાલ શ્રી કબીર સંપ્રદાય સાધુનો કંઈ સમાગમ થાય છે કે કેમ તે લક્ષ્ય. અગાઉના પત્રમાં છે કે કબીરપંથી મહાત્મા ત્યાં પધાર્યા છે, સમાગમે જવાનું રાખશો. પ્રશ્ન પૂછાયો છે, કૃપાળુદેવ સામેથી પૂછાવે છે કે હવે તમને કાંઈ એનો સમાગમ થાય છે કે કેમ. પ્રશ્ન પૂછાયો છે કે સમાગમ થાય છે કે કેમ, એટલે જવાબ લખવો પડે કે સંતોનો સમાગમ થાય પણ આપણે કરીએ તો થાય ને, એટલે પ્રશ્નોમાં જવાબ લખવામાં આકરવું પડે કે સાહેબ અમે કરતા જ નથી તો થાય ક્યાંથી. પ્રશ્ન પૈસો છે થાય છે કે કેમ, બે જવાબ આવી જાય કે તમે કરો છો કે નહીં, અને કર્યા પછી એના તરફનો પ્રતિભાવ, બે એક જ પ્રશ્નમાં બે જવાબ આવી જાય કે કઈ સમાગમ થાય છે કે કેમ તે લખશો. અને નિવૃત્તિ માટે સમય પૂછ્યો છે સૌભાગભાઈ, આ પત્રમાં તો કેટલી વાર ચાલે છે ઘણા વખતથી કે પ્રભુ હવે તમે ક્યારે મુંબઈથી નિવૃત્ત થાઓ અને સાયલા પધારવાનું રાખો, આ એની માગણી સતત છે સૌભાગભાઈની. તો કે છે તમે એ સમય પૂછ્યો છે પણ એનો ઉત્તર લખતા મન સંક્ષેપાય છે. ઉત્તર અમે લખી શકતા નથી, મન અમારું સંક્ષેપાય છે, કારણ કે ઉપાધિનો ઉદય બહુ વિચિત્રપણે વર્તી રહ્યો છે, એટલે એને ઉદય વિશેષ શબ્દ મૂક્યો છે. એવો મૂક્યો છે કે ક્યારે કઈ ઉપાધિ આવી પડે છે કશું જ નિશ્ચિત કહી શકાતું નથી, એ સ્થિતિ છે. એટલે કે જો બનશે, જો એવી સ્થિતિ થશે, જ્ઞાની પુરુષને કર્મ ઉપર એનું આધિપત્ય છે, એટલે જાણે છે કે અત્યારે આ પ્રકારનો ઉદય છે અને આ ઉદય હવે કંઈક સંકોચાશે, સંક્ષેપાશે, પણ અત્યારે તો એવું કંઈ જણાતું નથી, એટલે મુમુક્ષુને લખતા નથી. એ કહે છે તમને અમે જવાબ આપી શકીએ એવી સ્થિતિ નથી. આગળ તે દરમિયાનમાં સમાગમ ન થાય, જ્ઞાન વાર્તાના પત્રોના પ્રત્યુત્તર પણ ન લખાય ત્યાં સુધીમાં તમે જ્ઞાન વાર્તા લખશો, પણ જ્ઞાન વાર્તા માટે થઈને કોઈ વિષય ન સૂચતા હોય તો શાશ્વત માર્ગનિષ્ઠિક સ્વભાગ છે એને કૃપાળુદેવે વિચારણાના સૂત્રો આપ્યા છે. નીચેના બોલો પ્રત્યે તમારે તથા શ્રી ડુંગરે વિશેષ વિચાર પરિણતિ કરવા યોગ્ય છે. પાંચ બોલ આપ્યા છે, પાંચ વાક્યો આપ્યા છે, પાંચ સૂત્રો આપ્યા છે, ચિંતનના સૂત્રો છે, તત્વના સૂત્રો છે. તમારે તથા શ્રી ડુંગરે, સૌભાગભાઈ અને ડુંગરશ્રીભાઈ બંને સાથે સત્સંગ કરે છે, શાસ્ત્ર વાર્તા કરે છે, કંઈક એવી વાર્તા હોય તો કૃપાળુદેવને લખે છે, પણ ઘણા સમયથી હમણાં લખવાનું બનતું નથી એટલે કૃપાળુદેવે ટકોર કરી છે, અને એને સૂજે તો શાશ્વત માર્ગને લગતા પ્રશ્નો આપ્યા છે. આ જે બોલ પાંચ આપ્યા છે એ જીવ શાશ્વત માર્ગનો વિચાર કરે તો જ એના ઉપર આ વિચારણા કરી શકે, એના ઉપર વિશેષ વિચાર પરિણતિ કરવા યોગ્ય છે. પરિણતિ અભ્યાસ, આત્માનું પરિણામ, સતત આના ઉપર મનનું ચિંતન ઘોલણ ચાલુ જ રહે. કેવું ચાલુ રહે? છઠ્ઠી દ્રષ્ટિ જે કાંતા દ્રષ્ટિ યશોવીજી મહારાજે આઠ દ્રષ્ટિની સજ્જાયમાં કીધી, મન મહિલાનું રે વાલા ઉપરે બીજા કામ કરન તેમ શ્રુત ધર્મે રે મન દ્રઢ કરે જ્ઞાના ક્ષેપ કવન ધન ધન શાસન શ્રી જીન વરતણું. હે પ્રભુ, ધન્ય છે તારા શાસનને, એવી અદભુત ઘટનાઓ પ્રભુના શાસનની અંદર, એવા અદભુત ચરિત્રો, એવી અદભુત કથાઓ, એવી અદભુત ગાથાઓ પ્રભુ જગતના જીવોને સતત પ્રેરણા આપ્યા જ કરે છે. કે છે જ્ઞાન જેનામાં આક્ષેપ થયું છે, જ્ઞાનાક્ષેપકવંત, જ્ઞાનનો બોધ જેને થયો છે, પરિણતિ જેને થઈ છે, જ્ઞાન માત્ર શબ્દમાં નહીં, સ્મૃતિમાં નહીં, ચર્ચામાં નહીં, પરંતુ પરિણતિમાં, એની પરિણતિ જ્ઞાન ઉપર હવે દ્રઢ થઈ છે. તત્વની વિચારણાની અંદર જે લીન થયો છે એનો અભ્યાસ, એનો અધ્યવસાય અને એનું પરિણામ જ્ઞાનના તત્વ સંબંધી છે. કામ ગમે તેટલા સંસારના ચાલતા હોય, ગમે તે કામ સંસારનું ઉદયગત ચાલે, કર્મધારા કર્મધારાનું કામ કરે અને જ્ઞાનધારા જ્ઞાનનું કામ કરે, અને એ જ્ઞાનની ધારા એ કહે છે પરિણતિ છે. જ્ઞાનની ધારા પરિણતિ છે. આપણને પરમાર્થનું કામ કરતી વખતે સંસારની પરિણતિ છે. સાહેબ માળા ફેરવતા હોય ન ધાર્યું એ બધે જગ્યાએ આપણું મન ભમતું, આ પરિણતિ. અને પાછો પૂછે સાહેબ પરિણતિનો અર્થ શું? તને જ્ઞાનની પરિણતિ સમજાતી નથી, આ વ્યવહારની પરિણતિ તો બાકી છે. પ્રભુ તારા નામની માળા ફેરવીએ ત્યારે મનનું ફરે છે ફેરા સંસારમાં, ફેરા સંસારમાં. ચિતડું ના સ્થિર થાતું
પ્રભુ તારા ધ્યાનમાં ચિતડું ન સ્થિર થાતું, મંડળું ન સ્થિર રે તું, પ્રભુ તારા નામમાં મંડળું ન સ્થિર રે તું, જરાવાર જંપીને જપવા બેસીએ ત્યારે મનણું ફરે છે ફેરા સંસારમાં, ફેરા સંસારમાં.
આ પરિણતિ છે, વ્યવહારની પરિણતિ, સંસારની પરિણતિ, સંઘની પરિણતિ, સંબંધની પરિણતિ, રાગની પરિણતિ, માયાની પરિણતિ, મોહની પરિણતિ, આસક્તિની પરિણતિ, આ તો છે. જ્ઞાનની પરિણતિ નથી, વિચારની પરિણતિ નથી. સાહેબ સત્સંગમાં સાંભળ્યું પછી ભૂલી જવાય છે, આ કે ભૂલતો નથી તું, જરાક માળા લઈને બેસસ તો બધું યાદ આવે છે, આખા દુનિયાની અંદર ચક્કર મારીને પાછો આવે છે. કબીર સાહેબ કહે કે માળા હાથમાં ફરે અને મંડળું જગતમાં ફરે, એવી સ્થિતિ તારી છે. આ પરિણતિ છે. કૃતિ કંઈ હોય અને વિચારની અવસ્થા કંઈ હોય, એ જે વિચારની એ પરિણતિ છે. જ્ઞાની કહે છે કે સંસારના કામ કરતી વખતે તારી પરિણતિ પરમાર્થમાં હોવી જોઈએ. દુકાને બેસું છું, નોકરીએ જાઉં છું, સંસારના કામ કરું છું, રસોઈ કામ થાય, વ્યવહારના કામ થાય, શોપિંગ થાય, મળવાનું થાય, પરિણતિ વિચાર મારીએ છે. સ્વાધ્યાયની અંદર જે સૂત્ર મળ્યું છે એ મગજમાંથી જતું નથી, સતત એનો વિચાર, એનું ઘોલણ, એનું રટણ ચાલ્યા જ કરે છે. નિસંદ વિન નૈન મે નિંદ ન આવે તબ ન રહી નારાયણ પાવે. દિવસ ને રાત્રિ અરે જાગી જાઉં છું તો પણ સંસારની પરિણતિ નથી, મનમાં તત્વની પરિણતિ છે. જ્ઞાની પુરુષના જ્ઞાનાક્ષેપકવંત એના બોધથી જે આક્ષેપ થયું છે, ચિત્ત આકર્ષિત થઈ ગયું છે ભગવાનના બોધથી, ચિત્તનું આકર્ષણ એવું છે કે ઘડી વાર પણ એ બોધની વિમુખતા થતી નથી. આ પરિણતિ છે, પણ આત્મ પરિણતિ નથી અને વ્યવહાર પરિણતિ પાકી છે. અને પ્રશ્ન કરશે પરિણતિ એટલે શું? પરિણતિ કે તું સ્વાધ્યાયની અંદર પણ તારા સંસારને યાદ કરસ, માળામાં પણ કરસ, જાપમાં પણ કરે છે અને કૌશગમાં પણ કરસ, આ બધી વખતે યાદ શું આવે છે? સંસાર. તો આ તારી પરિણતિ વ્યવહારની છે, સંસારની છે, મોહની છે, માયાની છે, રાગની છે, કસાયની છે. કોઈના પ્રત્યેનો ભાવ આવી જાય, અભાવ ભાવ, કે સાલો નાલાયક છે, દેખાડી દઉં, અહીં સ્વાધ્યાય પૂરો થવા દે પછી જા ફોન કરું, પરિણતિ શું થઈ? કસાય નહીં. અને બેઠો છે ક્યાં? સ્વાધ્યાયમાં. જ્ઞાની કે છે વિપરીત કર, અરે સંસારમાં બેઠો તો પણ પરિણતિ તત્વની થવી જોઈએ. બેસે છે વાત પરિણતિની? સંસારના ઉદયગત ગમે તેવા કાર્યો હોય છતાં પરિણતિ તો તને પરમાર્થની રહેવી જોઈએ. હું તો હાલુ ચાલુ ને હરી સાંભળે રે, કેવી સરસ મજાનું નરસિંહ મહેતાનું પદ છે કે રસોઈ કરું ને હરી સાંભળે અને મારા રાંધણિયા દાજી દાજી જાય. આ પરિણતિ એની પ્રભુમાં છે. અને કૃતિ ઉદયગત થયા કરે છે, હાલું છું, ચાલું છું, ખાઉં છું, પીવું છું, બેસું છું, બાળકોને રમાડું છું, છોકરાઓનું પાલન કરું છું, પરિણતિ પ્રભુ તારામાં છે, વિશેષ પરિણતિ. અને અત્યારે આપણને ન સમજાતું હોય ધર્મની અંદર તો પ્રવૃત્તિ અને પરિણતિ, પ્રવૃત્તિ છે એ ક્રિયાગત થતી પ્રવૃત્તિ છે અને પરિણતિ છે એ અંતર્ગત પોતાના આત્માના ઉપયોગની થતી જે પ્રક્રિયા છે એ પરિણતિ છે. આપણે પ્રવૃત્તિથી ધર્મ કરીએ છીએ, પરિણતિથી કરતા નથી. પ્રવૃત્તિથી ધર્મ કરીએ છીએ. માળા કોઈ કે જોતો હોય કેવો બેઠો છે, આહા જાણે સાક્ષાત જ્ઞાનદેવનો અવતાર, પણ પરિણતિમાં ક્યાં હોય? શાસ્ત્રકારોએ પ્રવૃત્તિ અને પરિણતિ એટલી સરસ રીતે સમજાવી છે કે પેલો મગરમચ્છ છે જબરજસ્ત, એમાં તાંદુલિયો નામનું એક મચ્છર જેવું એક છે, એ બેઠો છે ને આંખની પાપણમાં બેઠો છે, અને પેલાની પ્રવૃત્તિ પાણી અનગઢ સમુદ્રમાં લે છે, કાઢે છે કાઢે છે, અને આને પરિણતિ શું છે કે સાલો મૂરખ છે, આટલા માટલા આવે છે ને જવા દે છે, હું હોઉં તો એકેયને બચવા દઉં. પરિણતિ આ છે, પ્રવૃત્તિ નથી. પ્રવૃત્તિની કોઈ તાકાત નથી, પ્રવૃત્તિની કોઈ તાકાત નથી. પ્રવૃત્તિ અને પરિણતિ, પ્રવૃત્તિ ઉદયગત, પ્રકૃત પ્રવૃત્તિ આપણી કદાચ આપણે પોતે પુરુષાર્થી કરી હોય તે, પણ ધર્મની અંદર એક સૂત્ર છે પ્રવૃત્તિ અને પરિણતિનો મેળ કરવો, તે વિસંગતા ન હોય. પ્રવૃત્તિ આપણી ધર્મની અને પરિણતિ સંસારની નહીં. જ્યારે પ્રવૃત્તિ ધર્મની છે, ધર્મના સાધનોની છે, સાધનાની છે, ત્યારે સાધનાનું કોઈ પણ સાધન હોય, સાધનાનું કોઈ પણ અંગ હોય, આપણી પરિણતિ યથા સાધન જ હોવી જોઈએ, યથા પ્રવૃત્તિ જ હોવી જોઈએ. પણ આજે આ ભેદ પડી ગયો છે, એટલો બધો ભેદ પડી ગયો છે. જ્ઞાની કહે છે કે આ સાધન ન કરતો ચાલશે કદાચ, ઉદયગત તને સંસારની પ્રવૃત્તિ તારા ઉદયમાં હશે કદાચ, તો પણ તારી પરિણતિને તું ફેરવી નાખ તો પણ લાભનું કારણ છે. કે સંસાર કરવા છતાં જો ચિત્ત પ્રભુની અંદર છે તો એ સંસાર તને એટલો બાધારૂપ નહીં થાય જેટલો તું ધર્મ કર અને ચિત્ત સંસારમાં રાખ, એ તારા માટે બંધનું કારણ છે. આત્માનો વ્યાપાર એ બંધ મોક્ષની વ્યવસ્થાનો આધાર છે, અને આત્માનો વ્યાપાર એ તારી પરિણતિ પર, આંતર પરિણતિની અવસ્થા શું છે. વિશેષ વિચાર પરિણતિ કરવા યોગ્ય છે, અને જ્યારે આત્મ પરિણતિ તો બહુ દૂર છે, આત્માનો સાક્ષાત્કાર થયો નથી ત્યાં સુધી. મુમુક્ષુને વિચાર પરિણતિ કર, વિચાર તો પામ, વિચાર પરિણતિ થવી જોઈએ. જ્ઞાનીના બોધમાં, જ્ઞાનીના વચનમાં જેનું ચિત્ત આક્ષેપિત થયું છે, આકર્ષિત થયું છે, એને જ્ઞાનીના વચન સિવાય એની પરિણતિ બીજે ક્યાંય હોય નહીં. પ્રવૃત્તિ ઉદયગત હોય. કૃપાળુ દેવે પાંચ બોલ આપ્યા છે પરિણતિના, અદ્ભુત બોલ છે. એ સૌભાગ્યની અને ડુંગરસિંહની કઈ દશા હશે એ વિચારીએ તો આપણને ખ્યાલ આવશે, આપણે તો આની પરિણતિ શું કરી શકીએ. પેલો બોલ છે કેવળ જ્ઞાનનું સ્વરૂપ શા પ્રકારે ઘટે છે. આ વિચાર પરિણતિમાં જવાની વાત કરી, કેવળ જ્ઞાનનું સ્વરૂપ શા પ્રકારે ઘટે છે, આપણે એની ચર્ચા નહીં કરીએ. કારણ કે આપણી પરિણતિ ક્યાં એમાં જાય છે, આપણે તો કેવળ જ્ઞાન, પાંચ પ્રકારનું જ્ઞાન છે, આ છેલ્લું જ્ઞાન છે, બધું જાણે એમ નામ કેવળ જ્ઞાન. એથી આગળ આપણી કોઈ પરિણતિ છે, કેમ કે આપણી પાસે શાબ્દિક પરિણતિ છે, વિચારની પણ નથી, માત્ર શબ્દની છે. અહીંથી સાંભળ્યું, અહીંથી સાંભળ્યું, ઓલા આમ કહેતા હતા, ઓલા આમ કહેતા હતા, આપણા વિચારમાં કાંઈ નહીં. હું કરો કટ. કેવળ જ્ઞાનનું સ્વરૂપ શા પ્રકારે ઘટે છે, કેવળ જ્ઞાન કોને કહે, અને ત્યારે આત્મા જ્ઞાન સ્વરૂપ છે. આવો વિચાર આવે તો કેવળ જ્ઞાનનું સ્વરૂપ શા પ્રકારે ઘટે છે. આ ભરત ક્ષેત્રમાં આ કાળે તેનો સંભવ હોઈ શકે કે કેમ, આ ભરત ક્ષેત્રમાં, એક તો ક્ષેત્ર કહ્યું, આ કાળે કાળ કયો, તેનો સંભવ કેવળ જ્ઞાન હોઈ શકે કે કેમ. ક્ષેત્ર પ્રતિબંધ, કાળ પ્રતિબંધ, આ બધાનો વિચાર કરીને કેવળ જ્ઞાન સંભવ હોઈ શકે કે કેમ, સંભવની વાત મૂકી છે. આનો સંભવ, તેનો સંભવ એટલે કેવળ જ્ઞાનનો સંભવ હોઈ શકે કે કેમ, આખા વિચારણાના સૂત્રો છે, પરિણતિના સૂત્રો છે, અને માર્ગની શાશ્વત નિષ્ઠાવાન પુરુષને આ લખાયેલા છે. એના ઉપર આપણે જોઈ શકીએ કે આપણે કેટલી ઊંડાણ આમાં જઈ શકીએ અથવા કેટલી ઊંચાઈ પકડી શકીએ આ બોલને વિચારવામાં, કે આ ભરત ક્ષેત્રમાં આ કાળે તેનો સંભવ હોઈ શકે કે કેમ. ભરત ક્ષેત્ર છે, ચોવીસીની બદલે આ પંચમ કાળ છે, તીર્થંકરોના વિરહ, કેવડીઓના વિરહ, સત્પુરુષો પણ ક્વચિત પ્રાપ્ત થાય એવી કાળનું સ્વરૂપ, અને આવો કાળ, આ કાળે બધું મળે, સત્સુખ ભોગ અને ઉપભોગના સાધનો સરળતાથી મળે, પણ જ્યાં સત્સંગ દુસમે કરીને મળે, બહુ દુઃખે કરીને આ કાળની અંદર સત્પુરુષ અને સતની પ્રાપ્તિના સાધનો એ કાળની અંદર બહુ કઠિન છે, બહુ દુઃખદ રૂપે મળે એવા કાળને જ્ઞાનીઓએ દુષ્મ કહ્યો છે. ભૌતિક સંપત્તિ સુલભ થાય, રોજે રોજ આપણી સુવિધા વધે, લક્ઝરી વધે, કન્વિનિયન્સ વધે, કમ્ફર્ટ્સ વધે, રોજે રોજ આપણને મોંમાં કોડિયા મુકાઈ જાય એવા મશીનો આવે, ભોગ અને ઉપભોગની અંદર રોજે રોજ સુવિધા થતી જાય અને આત્મ તત્વથી રોજે રોજ આ જીવ દૂર ને દૂર થતો જાય, સત અને સતની પ્રાપ્તિ દુર્ગમ બને, દુઃખદ બને, દુષ્મ બને, દુષ્કર કરીને માન પ્રાપ્ત થાય, પૈસા દેતા પણ ન મળે. પૈસા દેતા અત્યારે દુનિયાભરનું જે કંઈક કયું સુખ આપણા આંગણામાં આવીને ઊભું રહે, પરંતુ સતને પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા હોય તો ત્યાં આપણું આખું સામ્રાજ્ય અસહાય છે, કંઈ થઈ શકે નહીં. એવો આ કાળ, કાળની પ્રબળતા કીધી છે. તો એવું આ સંભવ છે કે કેમ, આત્મ અપેક્ષાએ વિચાર કરવાનો. ત્રીજું, કેવળ જ્ઞાનીને વિશે કેવા પ્રકારની આત્મસ્થિતિ હોય. એક એક વાક્ય વિચાર કરીએ જરા, આપણી કક્ષા પ્રમાણે થશે. આપણી જેટલું ચિંતન હશે, આપણી જેટલી સંપદા હશે વિચારની, અને જેટલો સંસાર પ્રત્યેની આસક્તિ અને મોહના બંધનો ઓછા થયા હશે એના પ્રમાણમાં આ જ્ઞાનની શુદ્ધ ધારા ઉપર આપણે ચાલી શકશું, બાકી તો ડગમગી જાય. એ કે જે કેવળ જ્ઞાનીને વિશે કેવા પ્રકારની આત્મસ્થિતિ હોય, કેવળ જ્ઞાનીને વિશે કેવા પ્રકારની બીજી સ્થિતિ કીધી નથી. એ બધું જાણે ને બધું કહી દઈએ, ચમત્કાર, એના યોગ, એની સિદ્ધિ, એની લબ્ધિ, એક કઈ વાત કરી નથી. કેવળ જ્ઞાનીને આત્મસ્થિતિ કેવી હોય આ બહુ દુઃખદ દુષ્કર છે. કેવળ જ્ઞાનીની આત્મસ્થિતિ જુઓ, લક્ષ્ય કરાવે છે કૃપાળુ. મુમુક્ષુની પણ આત્મસ્થિતિ, મુનિની પણ આત્મસ્થિતિ, સત્પુરુષની પણ આત્મસ્થિતિ, સદગુરુની પણ આત્મસ્થિતિ. કૃપાળુ દેવે આત્મ સંબંધિત બધા સંબંધો વર્ણવ્યા છે, બધાના લક્ષણો કહ્યા છે. આપણે બાહ્યમાં હજુ પડ્યા છીએ કારણ કે આપણે દ્રષ્ટિ અંધ બન્યા છીએ, એટલે બાહ્યની અંદર કૃપાળુદેવ બાહ્યની અંદર મહત્વ ઓછું આપે છે, કારણ કે અરૂપીની સાધના છે, આંતરદ્રષ્ટિ આટલી વિશુદ્ધ થવી જોઈએ. કેવળ જ્ઞાની છે એની આત્મસ્થિતિ શું છે? કેમ કે કેવળ જ્ઞાની માનો કે મુખ છે, તો જીવ તો કહેશે કેવળ જ્ઞાની કેવી રીતે કહેવાય? આ તો બધું જાણે ને બધું કહી દઈએ, ઇલમ મલમ અને આ બધું જે કંઈ ચમત્કાર ને ત્રણ કાળની વાત કરે તો આ જ્ઞાની છે અથવા અન્યથા જ્ઞાની નથી. તો મુખ કેવડી હોય તો શું કર્યા એ કહી દઈએ કે આ નથી કેવળ, આને ક્યાં જ્ઞાન હતું, આ તો મૂઢ છે ને, આ તો મૂરખ છે. આત્મસ્થિતિ સમજવી પડે, આત્મસ્થિતિ કેવી હોય એની, કેવળ પોતાના આત્માની અંદર સમાયા છે આવા છે. આગળ કહે છે ચોથો બોલ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને કેવળ જ્ઞાનના સ્વરૂપમાં કેવા પ્રકારે ભેદ હોવા યોગ્ય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને કેવળ જ્ઞાનના સ્વરૂપમાં કેવા પ્રકારે ભેદ હોવા યોગ્ય છે. આ ક્યારેક તત્વની વિચારણા કરવાની, સત્સંગ સ્વાધ્યાય કરવો હોય તો આ લેવલ સુધી જવું પડે કે સમ્યક જ્ઞાન અને કેવળ જ્ઞાનમાં શું ફેર, સમ્યક દર્શન અને કેવળ જ્ઞાનના દર્શનની અંદર શું ફેર, આ બધાના સ્વરૂપની અંદર કેવા પ્રકારે ભેદ હોવા યોગ્ય છે. અને પાંચમો બોલ, સમ્યક દર્શનવાન પુરુષની આત્મસ્થિતિ કેવી હોય. એક પ્રશ્ન કર્યો તો ત્રીજા બોલમાં કે કેવળ જ્ઞાનીને વિશે આત્મસ્થિતિ કેવી હોય, પાંચમા બોલમાં કે છે સમ્યક દર્શનવાન એટલે સંકિતિ એ પુરુષની આત્મસ્થિતિ કેવી હોય. સંકિતિ સંસારમાં છે, સંકિતિને હજુ ઘાતી કર્મો છે, સંકિતિ હજુ છદ્મસ્થ અવસ્થામાં છે, છતાં આત્મસ્થિતિ કેવી હોય એ પ્રશ્ન મૂક્યા છે. એનું વિચારણા આગળ આવશે એમ પ્રકારે કરીશું. પણ આ પાંચ બોલ ફરીથી વાંચી અને આપણે જો એમ થાય કે કંઈ ચિંતન મનન કરવું છે તો પાંચ બોલ ઉપર આપણી મતિ ક્યાં સુધી પહોંચે છે એ પહોંચીને થોડું આપણે એનું નોંધ કરી શકીએ. આ સ્વાધ્યાયનો એક અભ્યાસક્રમ હોમવર્ક છે. બરોબર શબ્દ સમજીને પછી એના ઉપર ચિંતન કરવું, અડાફંટાઈ ન જવું. તમારે તથા શ્રી ડુંગરે ઉપર જણાવેલ બોર્ડ પર યથાશક્તિ વિશેષ વિચાર કરવા યોગ્ય છે. આ બોલ ઉપર સૌભાગભાઈને અને ડુંગરસિંહભાઈને વિશેષ વિચાર કરવા યોગ્ય છે. છો તો તમે શાશ્વત માર્ગના નૈષ્ઠિક, એટલી અવસ્થા છે, પરમ મુમુક્ષુ છે, એને પણ કહે છે વિશેષ વિચાર કરજો. આખી તત્વધારા છે. તત્વ ઉપર આ પુરુષ કેટલું લક્ષ્ય કરાવે છે તે સંબંધી પત્ર માટે તમારાથી લખવા યોગ્ય લક્ષો, એ સંબંધી તમે જે કાંઈ વિશેષ વિચાર કરો એ તમે લખશો. પણ શું લખશો લખ્યું છે, શબ્દ સરસ છે, લખવા યોગ્ય લખશો. એ જાણે છે કે જો સાચો વિચાર થશે તો કેટલુંક લખવા યોગ્ય બની શકશે નહીં. સાહેબ બધું સમજીએ છીએ પણ લખી શકાતું, લખવા યોગ્ય નથી. એટલે જે વિચાર આવે છે, જે અનુભૂતિ થાય છે, જે તત્વદર્શન થાય છે એ શબ્દોમાં ઢાળી શકાતું નથી. અમે કેવી રીતે લખીએ? ગુંગે ખાધો ગોળ શબ્દમાં વર્ણન કેવી રીતે કરે? લખવા યોગ્ય લખશો. હાલ અત્રે ઉપાધિનું કેટલુંક ઓછાપણું છે એ જ વિનંતી આત્મ સ્વરૂપના યથાયોગ્ય. અત્યારે થોડીક ઉપાધિ ઓછી છે એટલે લખ્યું છે કે એક બે દિવસમાં એના ઉપર વિચારણા કરીને તમને લખીશું કે અહીંથી ક્યારે નિવૃત્ત થવાનો સમય છે એ પછી જાણ કરીશું. હવે આગળના પત્રની અંદર એ વાત આવશે. વિશેષ અવસરે સત્પુરુષોનું યોગબળ, જગતનું કલ્યાણ કરો. ઓમ.